આજે છેલ્લી બે ગાથાઓ કયા વિભાગની? આત્મા છે એ જે વિભાગ છે એની શંકા અને સમાધાન, સમાધાનની છેલ્લી બે ગાથા કઈ? તો કે 57 અને 58. તો લિંક જોઈ લઈએ. આત્મા જ્ઞાન ગુણધારક લક્ષણવાળો પદાર્થ છે અને દેહથી ભિન્ન છે. વિવિધ તર્કો, યુક્તિઓથી અને દ્રષ્ટાંતથી આ વાત સિદ્ધ કર્યા પછી આત્માના શિષ્યના આત્માના અસ્તિત્વ સંબંધી સમ્યક નિર્ણયને વધુ દ્રઢ કરાવવા આ 57મી ગાથામાં શ્રી સદગુરુ શું કહે છે તે આપણે જોઈએ. પણ એની પહેલાં મારે પ્રશ્ન પૂછવો છે કે અહીંયા કીધું ને કે આત્મા જ્ઞાનગુણ ધારક લક્ષણવાળો પદાર્થ છે અને દેહથી ભિન્ન છે, એવા વિવિધ તર્ક અને યુક્તિઓથી પૂર્વે અમુક ઉપમાઓ આપી છે અથવા તો અમુક દ્રષ્ટાંત આપ્યા છે, તો કોઈ કહી શકશે એવા એક બે દ્રષ્ટાંત કે શું આગળ આવ્યું હતું? હા હા, રાઈટ. જેમ અસીને મ્યાન અને બીજું કોઈ એકાદ તર્ક કે ઉપમા? હા, આમ કરી દીધું એટલે આવી ગયું. પણ આપણે આમ કરવાનું. પ્રભુ પરમ બુદ્ધિ, પરમ બુદ્ધિ, પરમ બુદ્ધિ કૃષ દેહમાં. તો આવા બહુ જ સરળ, એકદમ સરળ દ્રષ્ટાંતો વડે, રોજના જીવનમાં આપણે આ જોઈ શકીએ એવા દ્રષ્ટાંતો વડે આપણને પરમ કૃપાઓ દેવે આ વિષય કર્યો. તો હવે આગળ 57 એટલે 57મી ગાથામાં બંને પદાર્થોના લક્ષણો સંપૂર્ણપણે ભિન્ન છે, તદ્દન સ્પષ્ટ જુદા છે એ વાતને કહેતા આપણે એની ગાન કરશું. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ. તો જડ એટલે તો કે જેમાં ચૈતન્ય નથી, અજીવ કહી શકે. ચૈતન્ય એટલે કે જેમાં જીવ તત્વ એટલે કે ચૈતન્યપણું જેમાં છે તે, બરાબર. ભિન્ન છે, ભિન્ન એટલે જુદા છે. કેવળ પ્રગટ સ્વભાવ, એ લોકોનો સ્વભાવ કેવો છે? આ કેવળ પ્રગટ, અત્યંત સ્પષ્ટ આ સ્વભાવ છે. એકપણું પામે નહીં, જડ અને ચેતન જે છે એ ક્યારેય એક પામે નહીં. ત્રણે કાળ દ્વય ભાવ, હવે અહીંયા ત્રણે કાળ તો બધાને ખબર છે, પૂર્વ, વર્તમાન અને ભવિષ્ય. તો દ્વય ભાવ એટલે શું? દ્વય એટલે શું? હા, દ્વય એટલે બે. હા, જેમ દ્વૈત કહીએ ને, દ્વૈત એટલે શું? તો કે બે. તો હવે આ વિભાગની સમાપન જે છે આ બે ગાથામાં કરવામાં આવે છે. તો શ્રી સદગુરુ શું કરે છે? તો અત્યાર સુધીમાં શું કર્યું કે સ્પષ્ટ જુદા જડ અને ચેતન અથવા તો શરીર અને આત્મા આ તદ્દન જુદા છે બંને દ્રવ્યના લક્ષણ વડે. કઈ રીતે? તો કે ભાઈ આ જીવ છે ને એક અજીવ છે, અને આ આખું જગત જે છે એ જડ ચેતનથી ભરેલું છે, અને આ બંનેના લક્ષણ આવા તદ્દન સ્પષ્ટ જુદા છે. ચૈતન્યનું શું લક્ષણ છે કોઈ કહીએ તો? જ્ઞાન, જાણપણું, એ ચૈતન્ય લક્ષણ છે. અને પૂતગલનું શું છે? જડનું. પૂતગલનું કહીએ તો સ્પેસિફિકલી તો કે મૂર્તપણું, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વર્ણ, બરાબર છે. તો આ ક્લિયર બે બતાવી દીધું. એટલે સદગુરુ કહે છે કે આમાં કંઈ મૂંઝાવા જેવું જ નથી. તને મૂંઝવણ થાય છે, કન્ફ્યુઝન થાય છે કે આત્મા જેવું કંઈ છે કે નહીં આત્મા, તો કે આમાં મૂંઝવણ કરવા જેવું કંઈ છે જ નહીં. કેમ? કારણ કે આ તો કોના જેવું થયું કે ઘણા ટ્વિન્સ હોય ને, ટ્વિન્સ એટલે જોડકા, હા, તો કોઈ વાર એ એકદમ સરખા હોય ને તો કોઈક વાર આમ ડિફિકલ્ટ પડે કે આમાં મૂંઝાઈ છે કે આમાં કોણ છે. પછી એને કંઈક ઓલું તલ હોય કે કાંઈક એવું થોડુંક કંઈક જુદું હોય, એના ઉપરથી ખબર પડે કે હા આ છે ને આ છે એમ કરીને. પણ કે તારા કેસની અંદર તો કે એવું તો છે નહીં કે આ એકદમ એક સરખા હોય ને તારે. એ સાવ તદ્દન સ્પષ્ટ, કેવળ પ્રગટ જેનો સ્વભાવ છે આમ જુદો, અને એમાં તું કેમ કન્ફ્યુઝ થાય છે? એટલે સદગુરુને શું લાગે છે કે આ સ્વાભાવિક નથી, આ થોડુંક અજુગતું લાગે છે કે તને આટલી સીધી વસ્તુ, એટલે અહીંયા બહુ પ્રેમથી થોડુંક આમ આવશે આગળ, એક ટોન્ટિંગલી વાત મેણું મારશે કે આટલું તને નથી સમજાતું એમ, એ આગળ આવશે. તો અહીંયા કેવું સરસ સમજાયું ગુરુદેવે આપણને કે તારું નામ જેના પ્રત્યે આપણને આમ કેટલો આમ ભરત કહો કે તમે કેટલો મને કીધું એમ, હા તો આટલું બધું મને થાય છે તો શું કીધું ગુરુદેવે કે નામ શું છે? એક ધ્વનિ છે, એક સાઉન્ડ. જેમ સાહેબે કરી બતાવ્યું કે આ આમ ઘસે અને આ જ અવાજ આવ્યો તો જેમ આ એક અવાજ છે એમ ભરત પણ શું છે? એક અવાજ છે. પણ કેવું છે, આપણે કેવું નામ રૂપ સાથે ઐક્ય કરી નાખ્યું છે, એકપણું કરી નાખ્યું છે. અને બીજું કીધું કે શરીર શું છે? તો કે જેમ નામ એક ધ્વનિ છે તો શરીર શું છે? તો કે શરીર એક વાસણ છે, એક પેકિંગ છે ગિફ્ટનું. કે ગિફ્ટ આપવી હોય તો આપણે બાસ્કેટની અંદર આપે અને એટલું ગિફ્ટ લઈને પછી બાસ્કેટ ફેંકી દે, તો કે બાસ્કેટની કંઈ કિંમત છે નહીં. પણ આપણે કેવું કરી લીધું છે, આ નામ અને શરીર સાથે આપણે શું કરી લીધું છે? ઐક્ય કરી લીધું છે, એકપણું કરી લીધું છે. તો આના ક્યારે છૂટશે ઐક્ય? કે જ્યારે પોતાને પોતાનું સ્વરૂપ સમજાશે, પોતાના સ્વરૂપનો અનુભવ થશે, ત્યારે જે પરમાં જે સત્યતા માની લીધી છે, પર સાથે જે ઐક્ય કરી લીધું છે, એ બધું આપણું છૂટશે. એટલે એક આત્મા સિવાય બાકી બધું કેવું છે? તો કે મિથ્યા છે, ક્ષણિક છે, જૂઠું છે. અને એટલે એ સમજાવવા માટે સાહેબે કિમેરાનું એક્ઝામ્પલ આપ્યું હતું. કિમેરા એટલે શું? તો કે આ ઇંગ્લિશ સાહિત્યમાં, અંગ્રેજી સાહિત્યમાં શેક્સપિયરે એક જે નાટક લખ્યું હતું, ધ મિડ નાઇટ સમર્સ નાઇટ ડ્રીમ કરીને એક નાટક હતું, એની અંદર આખું સાહેબે સમજાવ્યું કે ગ્રીક માઇથોલોજી એટલે એની જે પુરાણિક જેવી કથાઓ હોય ને, એ કથામાં એવું આવે છે બે વ્યક્તિ પ્રેમમાં પડ્યા હોય છે અને પછી એટલો કામદેવ આવે છે અને કંઈક એવું તીર છોડે છે અને પછી લવ ટ્રાયંગલના બદલે સ્ક્વેર એટલે એવું પ્રેમનું, એ આખી સ્ટોરી હતી. એ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શું છે? પાછું એ બધા પૂછશે કે શું થયું પછી એ લોકોનું, આપણું ક્યાંક ઓલા રોંગ ટ્રેક પર ચડી જાય ને, કંઈ કહેવાય નહીં. તો આ આખું સાહેબે આપણને જે સમજાવ્યું એની પાછળનો આશય શું હતો, અથવા તો શું મુખ્ય વાત હતી? તો કે એની અંદર ગ્રીક માઇથોલોજીની અંદર એક એવો મોન્સ્ટર આવે છે. મોન્સ્ટર એટલે એક ઇમેજિનરી મોન્સ્ટર કીધો છે, એટલે કાલ્પનિક રાક્ષસની વાત આવે છે. અહીં રાક્ષસ કેવો છે? તો કે એનું મોઢું સિંહ જેવું છે, એનું શરીર કેવું છે? બકરી જેવું છે. એની પૂંછડી કેવી છે? સર્પ જેવી છે. તો કે આવું જે રાક્ષસ છે, કાલ્પનિક રાક્ષસ, એ શેનું પ્રતીક છે? સિમ્પલ, ઇલ્યુઝન, એટલે કે માયા. તો કે માયાને સમજાવવા માટે આ જે કાલ્પનિક રાક્ષસનો પ્રયોગ કર્યો, ઉપયોગ કર્યો એ નાટકની અંદર, કોને? તો કે શેક્સપિયરે. એ રાક્ષસનું નામ શું હતું? ના ના, ક્યુપિડ તો કામ દેવ, રાક્ષસની વાત કરું છું, ક્યુપિડ કિમેરા. હા, તો આ બધું તમે ભૂલી જાઓ ને તો એટલું યાદ રાખજો કે આ કિમેરા નામનું જે કાલ્પનિક રાક્ષસ હતો એ માયાનું પ્રતીક હતું. અને એ પણ યાદ ન રહે તો ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ જગત શું છે? તો કે જગત પણ બહુ સરસ સાહેબે સમજાવ્યું. જો સાહેબ આપણને કેટલું કહેને કે આપણું જ્ઞાન સમ્યક બને, ખોટી માન્યતા અંદર જગત માયા નથી, તો કે જગતમાં બધું ક્ષણિક છે, બધું મિથ્યા છે, કઈ અપેક્ષા કીધું છે? તો કે કહેને કે જગતના સંબંધો આપણે કહીએ કે જગતમાં આપણી જે બેંક બેલેન્સ ને એ બધા, તો કે એની અંદર સુખ શાંતિ ને સલામતી જે માની છે તે મિથ્યા છે. અને એ અપેક્ષાએ આ જગતને તો, અને આ ક્યારે આપણને આ જગત આવું લાગશે, માયારૂપ ક્યારે લાગશે આપણને? તો કે જ્યારે અંતરમાં આત્માની અનુભૂતિ જ્યારે થશે, એ તત્વનો જ્યારે અનુભવ થશે, ત્યારે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. ત્યારે આપણને જગત કેવું લાગશે? તો કાયમીરા જેવું લાગશે. કાયમીરા એટલે એ માયા, ઇલ્યુઝન. અને કઈ અપેક્ષા ઇલ્યુઝન? તો કે ભાઈ એની અંદર સુખ, શાંતિ અને સલામતી, એમાંથી સુખ લેવાની જે વૃત્તિ હતી એ મારી એક માયા હતી, ઇલ્યુઝન હતું, એવું આપણને ખ્યાલ આવશે. તો ઇન શોર્ટ, સુખ શાંતિ અને સલામતીની અપેક્ષા જગતમાંથી રાખવી તે માયા છે. આપણે આગળ વધીને પેલા એક સંક્ષિપ્તમાં અર્થ આનો જોઈ લઈએ, એટલે એ આપણું ક્લિયર થઈએ. તો કે જીવંત પદાર્થો ચૈતન્યમયનો સ્વભાવ અને જડ પદાર્થોના લક્ષણો હંમેશા ભિન્ન છે. બંને પોતપોતાના લક્ષણો ભિન્ન રીતે પ્રગટ છે ને તદ્દન જુદા છે. બે ભિન્ન પદાર્થો એક થઈ શકતા નથી. એટલે બે વસ્તુ તમે ક્લિયર રાખજો માં, કે શું? તો કે બંનેના લક્ષણ સાવ તદ્દન જુદા છે, અને બીજું બંને ક્યારે એક થતા નથી. ત્રણેય કાળ માટે, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ માટે તે ભિન્ન જ રહે છે. બે પદાર્થો વચ્ચેની ભિન્નતા સ્પષ્ટ રીતે ત્રણેય કાળમાં પ્રગટ છે. એટલે સદગુરુ અહીંયા કહે છે કે જો તું મને અત્યાર સુધીમાં જે બધી શંકાનું સમાધાન કર્યું, એ સમાધાન તને બરોબર સમજાણું હોય, એનો યથાર્થ નિર્ણય કર્યો હોય, યથાર્થ કન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ તે જો કર્યો હોય, તો એ કેવો હોવો જોઈએ? આ ગાથા પ્રમાણે હોવો જોઈએ. કેટલું બ્યુટિફુલ છે કે હવે પેલા આપણે જોયું કે બધી શંકાઓનું મૂળ કારણ શું છે, એ બે ગાથામાં આપણે જોયું, બરાબર છે ને, 49 અને 50માં. પછી એક પછી એક, બે 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 એમ કરીને ત્રણ જે દલીલો હતી એની, ત્રણ જે શંકાઓ હતી એનું સમાધાન કર્યું. અને હવે સમાપનની અંદર કેટલું સુંદર રીતે આ જે 57ની ગાથા છે એમાં શું કહે છે? તો કે એમાં જો તું મને બરોબર સમજ્યો હોય, યથાર્થ રીતે હું જે કહેવા માગતો હોય, તો આવું શ્રદ્ધાન તારું થવું જોઈએ. કેવું શ્રદ્ધાન? કેવી માન્યતા? તો કે ભાઈ જે આ ગાથામાં કીધી છે એ પ્રમાણે. શું કીધું છે? તો કે દરેક દ્રવ્યનો સ્વભાવ સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. અહીં છ દ્રવ્યની વાત નથી કરી, અથવા તો છ દ્રવ્યની વાત ડિટેલમાં નથી કરી, પણ એનું જે મેઇન કેટેગરી છે, અર્થાત એનું જે મેઇન વિભાજન છે, કઈ રીતે? તો કે જળ અને ચેતન, આમ બે રીતે સમજાણ. તો કે જળ અને ચેતનનો સ્વતંત્ર સ્વભાવ છે. અને કેવો છે બંનેનો સ્વભાવ? તદ્દન ભિન્ન છે. એના લક્ષણો જો તમે જોશો જળના અને ચેતનના, તો કેવા છે? તદ્દન ભિન્ન છે. દરેકને, બંનેને પોતાના વિશેષ ગુણ એટલે કે લક્ષણ વડે જાણી શકાય છે. પહેલાં તો એ ક્લિયર કર્યું કે છ દ્રવ્યની આપણે જળ અને ચેતન એમ બે રાખીએ. જળ અને ચેતન બંને દ્રવ્ય છે, હા કે ના? હા. બંને દ્રવ્ય સ્વતંત્ર છે, હા. બંનેના લક્ષણ સાવ જુદા છે, તો કે હા. અને દરેક બંનેના લક્ષણ એટલે કે વિશિષ્ટ ગુણ જે છે, વિશેષ ગુણ જે છે, એ વડે એને જાણી શકાય છે. બંનેનો ભેદ કરી શકાય છે, તેથી બંનેને પારખી શકાય છે, બંનેને ઓળખી શકાય છે, બરાબર છે? અને આ સમજાવવા માટે ગુરુદેવે એક બહુ સુંદર એક્ઝામ્પલ આપ્યું હતું. કોને યાદ આવે છે? આવશે એ પછી છે. ટ્વિન્સ તો થઈ ગયું, રાઈટ? ક્રિકેટ, ઇન્ડિયા અને પાકિસ્તાન. તો કે બધા રમતા હોય દોડાદોડી કરતા, આપણને ખબર કેવી રીતે પડે? તો કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ, પણ સ્પષ્ટ જુદા રંગના કપડાથી. જો સાહેબ દ્રષ્ટાંતમાં પણ છે ને એવા જ શબ્દ યુઝ કર્યા છે, સ્પષ્ટ જુદા. કેવળ પ્રગટ સ્વભાવ બંનેનો, એમ સ્પષ્ટ જુદા. ઇન્ડિયાનો કયો કલર, પાકિસ્તાનનો? બધા રશિયા છે અહીંયા પણ. તો આ દ્રષ્ટાંત વડે એ ક્લિયર થાય છે કે દ્રવ્ય બંને જુદા છે, અને એના જે વિશિષ્ટ ગુણ અર્થાત જે લક્ષણ છે, એના વડે બંનેનો ભેદ સમજી શકાય છે, પારખી શકાય છે, એને ઓળખી શકાય છે. હવે ઓર ડેપ્થમાં જાય છે તો કે શું? આ જે બંનેના લક્ષણ જુદા કીધા, બંનેના ગુણો અલગ કીધા, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ સ્થિતિમાં દ્રવ્ય પોતાનો સ્વભાવ કે સ્વરૂપ બદલી ના શકે, એનો સ્વભાવ બદલી ન શકે. એટલું જ નહીં કે એનો સ્વભાવ તો બદલાય નહીં, પણ પોતાના ગુણ જે છે એ ગુણ પણ બીજા દ્રવ્યને આપી શકે નહીં. ઇટ કેનોટ બી ટ્રાન્સફર્ડ. ટ્રાન્સફર્ડના માટે ટેકનિકલ વર્ડ સંક્રમણ છે, કે સંક્રમણ ન કરી શકે. ચલો મારા થોડાક તમે લઈ લો, પણ હવે સંક્રમણ તમને યાદ નહીં એટલે આપ લે થઈ શકે નહીં. બે દ્રવ્ય છે, બંને દ્રવ્યના લક્ષણ જુદા છે, ગુણ જુદા છે, બરાબર છે, બંનેનો સ્વભાવ ક્યારેય બદલાતો નથી. પણ આ જે દ્રવ્ય છે, હવે કોઈ વાર એમ દયા આવી જાય, કોને, ચેતનને જ આવે ને દયા, કારણ કે જાણપણું તો એમાં જ છે, નાયકતા તો એને દયા આવે કે બિચારો આ જળ કેટલા વખતથી જ્ઞાન ગુણ વિના ચલાવ, થોડોક આપી દો જ્ઞાન ગુણ, પોસિબલ છે નથી. પણ એક છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વતંત્ર રૂપે પોતાનું પરિણમન કરી શકે છે, અને આ પરિણમનને શું કહેવાય છે, પર્યાય કહેવાય છે. સ્વભાવ બદલાતો નથી, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, અર્થાત દરેક દ્રવ્ય પોતાના પ્રમાણે પરિણમન સતત કરી રહ્યું છે. પણ આમાંથી શું આપણે ઇમ્પોર્ટન્ટ પકડવાનું છે અહીંયા, તો કે એકબીજા વચ્ચે ગુણોની આપ લે થતી નથી, ટ્રાન્સફર થતું નથી, ટ્રાન્સફર ઓફ એટ્રીબ્યુટ્સ, એટલે કે ગુણો એકબીજાને આપી શકે નહીં. એકબીજાને ગુણો તો આપી ન શકે, પણ એકબીજા સાથે ઐક્ય પણ પામી ન શકે, એક પણ ન થઈ શકે. એ એક વસ્તુ બહુ સરસ સાહેબે કીધી કે વિચાર કરો કે દેવલોકનું આયુષ્ય કેટલું લાંબુ, હા, સાગરોપમનું આયુષ્ય હોય કુકવાર, તો આટલા સાગરોપમ બે દ્રવ્ય કયા, તો કે શરીર અને આત્મા, અને પાછા કેટલા નિકટ, એ ક્ષેત્ર ગાય, એટલે જે ક્ષેત્રની અંદર આત્મા છે એ જ ક્ષેત્રમાં શરીર પણ છે, અને આટલો લાંબો કાળ સાથે હોવા છતાં પણ બંને દ્રવ્ય એક થતા નથી હંમેશને માટે. એટલે કીધું ને, ત્રણેય કાળ દ્વય ભાવ હંમેશ માટે જુદા અને ભિન્ન રહે છે. અને કેવું કીધું, દ્વય ભાવ, દ્વય એટલે બંને, બંને જુદા જ રહે છે. હવે ગુરુદેવે કેમિસ્ટ્રી દ્વારા, જો આપણે જરાક સમજીએ ને, તો ગુરુદેવ શું સમજાવવા માંગતા હતા આની અંદર, કે અહીંયા તો જળ અને ચેતન આ બે દ્રવ્યની વાત કરી, કે બંને દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમે છે, બંને દ્રવ્યના લક્ષણ જુદા છે, પરિણમન થાય છે, પણ એકબીજા ઐક્ય થતા નથી, એ વાતની વાત કરી. હવે તો આ કેમિસ્ટ્રી દ્વારા ગુરુદેવ એ કહેવા માગે છે કે પૂદગલ તત્વ, પૂદગલ પદાર્થ પણ એ ભેગા થાય કે છૂટા થાય એ એના ગુણધર્મ છોડતું નથી. એના માટે શું સમજાયું ગુરુદેવે, તો કેમિસ્ટ્રી, કેમિસ્ટ્રીને શું કહેવાય ગુજરાતીમાં, રાસાયણિક વિજ્ઞાન, બરાબર છે ને, કેમિસ્ટ્રી. તો એમાં ત્રણ વસ્તુની વાત આવી, એલિમેન્ટ્સ, કમ્પાઉન્ડ્સ અને મિક્સચર. એલિમેન્ટ એટલે શું, તો કે મૂળ તત્વ, મૂળ તત્વ અથવા તો પદાર્થ કહી શકે, બરાબર છે. કમ્પાઉન્ડ એટલે શું, તો કે સંયોજન, બરાબર, મિક્સ અલગ છે, સંયોજન એટલે એક થઈ જાવ. અને બીજું છે મિક્સચર, મિક્સચર એટલે શું, મિશ્રણ, બરાબર છે. હવે જેટલું એકદમ યાદ રહેવું જોઈએ એટલું તમે પાછું કરાવી દો. કયા ટોપિકની વાત, કયો વિષય ચાલે છે અહીંયા, હા, રસાયણ વિજ્ઞાન, બરાબર, કેમિસ્ટ્રીની વાત ચાલે. હું રસાયણ વિજ્ઞાન નહીં બોલો, મને જ બહુ ડિફિકલ્ટ લાગે છે. કેમિસ્ટ્રીની વાત ચાલે છે, એમાં બે વસ્તુ છે, એલિમેન્ટ્સ અને મિક્સચર. એલિમેન્ટ એટલે શું, તત્વ અથવા તો પદાર્થો. મિક્સચર એટલે શું, મિશ્રણ. હવે મિશ્રણ બે પ્રકારનું છે, હોમોજીનસ અને હેટરોજીનસ. હા, તમને યાદ ન રહે ને તો એટલું, એક સમાનધર્મી છે અને બીજું વિષમ પદાર્થનું છે, એ આ બે પ્રકારનું. આ પણ યાદ ન રહે ને, દ્રષ્ટાંત બરોબર યાદ રાખજો, કે એક મિશ્રણ છે પાણી અને દૂધનું, કેવું, હોમોજીન. હા, બધા ઇંગ્લિશ બોલવા માંડી ગયા બધા, હોમોજીનસ એટલે એવું એક થઈ જાય, એક રૂપ, બરાબર છે, પાણી અને દૂધ. અને બીજું છે હેટરોજીનસ, પાણી અને તેલ. પાણીને તેલ કહે ને, હેટરોજીનસ એટલે એ જુદું જ રહે. તમે ગમે એટલું પાકું ને, આજ ઘરે જઈને પ્રયોગ કરી લેજો, તો કે એ ગમે એટલું તમે કરો તો એ મિશ્રણ જે છે એ હેટરોજીનસ રહેશે, એ એક થશે. અને સાહેબ બીજું દ્રષ્ટાંત આપ્યું કે સાકર અને રેતી, તો કે આ એક નહીં થાય, ભલે તમે સાથે નાખીને તમે હલાવી દો એટલે, પણ એ મિક્સચર એકરૂપ નહીં થાય. હવે તમને થશે કે આ કેમ સાહેબે સમજાવ્યું આપણને, સાંભળો. બે પદાર્થ મળીને એક થાય છે, બે જળ વસ્તુ મળીને એક થાય છે, હા કે ના? દૂધ ને પાણી તો એક થયું ને, હા. એટલે અહીંયા કંઈક એ કંઈક આ કેચ છે એ સમજવાની જરૂર છે. તો ગુરુદેવ શું આની અંદર આપણને પ્રૂવ કરવા માંગતા હતા કે એવું લાગે કે બંને એકરૂપ થઈ ગયા છે, પણ બંને પોતાના ગુણધર્મનો ત્યાગ કરતા નથી. કારણ કે સાહેબ આપણને સમજાવ્યું કે ગુણધર્મો ટ્રાન્સફર ન થતા, એકરૂપ થઈ ગયા એવું લાગે છે, એવું લાગે છે, પણ જો કંઈક પ્રોસેસ કરવામાં આવે તો પાછા છૂટા થઈ શકે છે. એ જ પ્રૂવ કરે છે કે બંનેના ગુણધર્મ સેપરેટ હતા, કંઈક પ્રક્રિયા કરી તો ટેમ્પરરી શું થઈ ગયા, સુપ્ત થઈ ગયા હતા. દૂધ અને પાણી ભેગી કર્યું તો પાણી અને દૂધ જેવું બની ગયું ટેમ્પરરી, પણ જો આને પાછું ગરમ કરવામાં આવે તો પાણીનો ભાગ છૂટો થઈ શકે છે કે નહીં? એ પ્રૂવ કરે છે કે પાણીએ પોતાના ગુણધર્મ છોડી નહોતા દીધા, પણ થોડાક ટાઈમ માટે શું થઈ ગયા હતા, સુપ્ત થઈ ગયા હતા, જેને ઇંગ્લિશમાં લેટેન્ટ કહેવાય, લેટેન્ટ થઈ ગયા હતા. પણ પ્રક્રિયા આવડે, અને આ સમજાવવા માટે ગુરુદેવે આખું પાણીની વાત કરી. કઈ રીતે? તો કે મને સાહેબ પાછી કીધું હતું કે આની અંદર ફિઝિકલ અને કેમિકલ રિએક્શન થાય છે. અમુક એવા હોય છે કે જે રિવર્સિબલ હોય, અમુક હોય નોન રિવર્સિબલ હોય. તો અહીંયા જે આ વાત કરી, તો કે ભાઈ તમે સપોઝ બે વાત ગુરુદેવે કરી છે. એક, તો તમે બંને પૂતગલ દ્રવ્યને ભેગા કર્યા, એક થઈ ગયા એવું લાગે છે, પણ પોતાના ગુણધર્મ એ છોડતું નથી. પ્લસ આની ઉપરાંત એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત સાહેબ જે કરી હતી, જો કોઈને પકડાણી હોય તો કે ગમે ભેગું કરો પણ એમાં ચૈતન્ય તત્વ ઊભું થતું નથી. તમે જોશો ને તો ગુરુદેવે બે ત્રણ વખત આ વાત મેન્શન કરી હતી. એની પાછળ પણ એક આખું રીઝન છે કે કઈ રીતે આપણને ગુરુદેવ લીડ કરી રહ્યા છે આની અંદર. તો કે અહીંયા આ જે કેમિકલ રિએક્શનની વાત કરી, રાસાયણિક પ્રક્રિયા જે થાય છે, તો એમાં શું થાય છે, તો કે બે પરમાણુ કોના લીધા, હાઇડ્રોજનના, એક પરમાણુ કોનો લીધો, ઓક્સિજનનું, અને એ બે બંનેને ભેગા કર્યા તો શું મળે છે, વોટર વેપર કો કે પાણી કો, ચલો અત્યારે પાણી કો, H2O, બરાબર છે. તો પાણી પહેલા હતું નહોતું, પહેલા તો ઓક્સિજન હતું અને હાઇડ્રોજન હતું, તો તમને નવો પદાર્થ મળ્યો કે નહીં? તો કેવું લાગે છે, પણ બંને પોતપોતાના ગુણધર્મો પકડી રાખ્યા છે. એ તમે કઈ રીતે કહો છો, તો કે જ્યારે પાછો પ્રોસેસ કરવામાં આવે, કયો પ્રોસેસ કરવામાં આવે, તો કે ઇલેક્ટ્રોલિસિસનો પ્રોસેસ કરવામાં, એટલે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવામાં આવે, તો શું થાય છે ત્યારે, તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છૂટા પડે છે. તો છૂટા કેમ પડ્યા? કારણ કે બંને પોતે પોતાનો ગુણધર્મ છોડ્યો નહોતો, પોતાના ગુણો છોડ્યા નહોતા. હા, જો આ કેવું આપણે સાહેબ આમ ટેકનિકલી, એટલે કે પ્રયોગશાળાની અંદર પણ ક્યારે પણ તમે બે વસ્તુને ભેગા કરો, બે તત્વને એટલે બે એલિમેન્ટ્સને ભેગા કરો, તમને મિક્સચર મળશે, પણ કોઈ પણ વડે તમે આત્માને ઉત્પન્ન કરી શકશો નહીં. જળ જળ જ રહે છે, ચેતન ચેતન જ રહે છે. એકેન્દ્રીયનો જીવ ખૂબ લાંબો કાળ સુધી એકેન્દ્રિયમાં રહે તો પણ એ જડ થતો નથી. બે જડ મળીને ચેતન ઉત્પન્ન થતું, એ આપણે હમણાં આ કેમિસ્ટ્રીના એક્ઝામ્પલથી જોયું. બે ચેતન મળીને પણ જડ વસ્તુ ઉત્પન્ન નથી કરી શકતા, બરાબર છે. અને એટલે જ આ પાણીના દ્રષ્ટાંતથી બતાવ્યું કે જ્યારે ઇલેક્ટ્રિસિટી પાસ કરે છે, ઇલેક્ટ્રિસિટી, તો વોટ હેપન્સ, શું થાય છે, વીજળીનો પ્રવાહ, તો કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છૂટા પડે છે. તો શું થયું હતું કે થોડો સમય માટે જ્યારે એ પાણીના રૂપે હતા ત્યારે એમના જે ગુણધર્મ હતા એ કેવા હતા? સુપ્ત, લેટેન્ટ હતા, છુપાઈ ગયા હતા. પણ હવે પાછા આ પ્રોસેસ કરવાથી, આ પ્રક્રિયા કરવાથી શું થયું? તો કે પ્રગટ થયા. એમ આનું કન્ક્લુઝન શું? દરેક દ્રવ્ય પોતાના ગુણને અથવા તો ગુણધર્મોને સંગ્રહી રાખે છે, બીજા દ્રવ્યના ગુણોને ગ્રહણ કરતા નથી કે પોતાના ગુણો એને આપતા નથી. એના ઉપરથી શું પોઈન્ટ આપણે આખું આજે પ્રોસેસ કર્યો ને, એની પાછળ શું હતું? દેહ અને આત્મા ભલે એક ક્ષેત્રાવ ગાય હોય, એક ક્ષેત્રે બંને સ્થિત હોય, આટલા બધા અત્યંત નિકટ હોય, તો પણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે એક પણું પામતા નથી કે એના ગુણો પણ એકબીજાને આપતા નથી. બે ભાઈઓ હોય, ઓલ્ડ સ્કૂલ અને ન્યૂ સ્કૂલ, સિમ્પલ ભાષામાં કહીએ તો એક જૂનવાણી વિચારના, હા, અને બીજો ભાઈ છે એ એકદમ આધુનિક વિચારવાળો છે, એ સાથે રહી શકે નહીં, કારણ કે તકરાર થાય બધામાં, એ ફ્રિક્શન થાય. પણ પરમાર્થું જાણો તો કે દેહ અને આત્મા સાવ ભિન્ન લક્ષણવાળા શું છે? તો કે એક ક્ષેત્રે સાથે રહે છે. પણ તમે એવું નહીં સમજતા કે બંને એક સાથે એક થતા નથી. પણ એ તો છે ને, હવે બહુ જૂના કાળની બધી વાતો છે. હવે તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે ને કે હવે એક થઈ શકશે. અને સાહેબે તેના માટે રોબોટિક્સનું દૃષ્ટાંત આપ્યું કે હવે તો રોબોટ્સનો જમાનો આવી ગયો છે. અને ક્યાંય હદ સુધી, ક્યાં સુધી પહોંચી રહ્યા છે, આપણી હોસ્પિટલમાં પણ રોબોટ્સ આવશે. હા, સાહેબે કીધું દવા આપવા માટે નહીં, પણ એક્સરસાઇઝ કરવા માટે, ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ માટે આખી સમજણ આપી હતી આપણને અભયભાઈ જસાણીએ. તો કે રોબોટ્સ બહુ સરખી રીતે કામ કરશે, પરફેક્ટલી કરશે, કોઈક વાર મનુષ્ય કરતાં સારી રીતે કરી શકશે, પણ એની અંદરમાં ક્યારેય ઇમોશન્સ નહીં હોય, લાગણીઓ નહીં હોય, રાગ દ્વેષના ભાવ રોબોટ્સમાં ન હોય. મનુષ્યમાં રાગ દ્વેષના ભાવ થઈ શકે છે, એટલે એની ભૂલ કરવાની શક્યતા છે અંદરમાં રાગ દ્વેષ હોવાના કારણે. અને સાહેબ વાત કરી કે ઓસ્ટ્રેલિયામાં તો આખી હોસ્પિટલ રોબોટ્સથી ચાલે છે, એવું પણ છે. પણ આ દ્રષ્ટાંત એના માટે આપ્યું કે ગમે તમે કરો, પણ તમે ચેતન જળમાં કે જળ ચેતનમાં રોબોટ્સ ગમે એટલા ઉત્પન્ન કરો, પણ તમે જળમાંથી ચેતનને ઉત્પન્ન કરી શકશો નહીં. કેવું છે, પ્રયોગશાળામાં એટલે કે લેબોરેટરીમાં આજ સુધી, ભલે મનુષ્ય અત્યારે વિજ્ઞાનના કારણે ક્યાં પહોંચી ગયો, તો કે ચંદ્રમા ઉપર પહોંચી ગયો, પણ પ્રયોગશાળામાં લોહી જેવી સામાન્ય વસ્તુ પણ બનાવી શક્યા નથી. તો આ રીતે આખું પ્રૂવ કર્યું. આ આખું સિના માટે હતું કે જળ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, અને એ એકપણું ક્યારે પામતા નથી. એટલે અહીંયા શું કર્યું છે? તો કે દ્વય ભાવ, દ્વૈત, દ્વૈતપણું તો રહેશે જ, આ બંને જુદા રહેશે જ. અને એમ કરીને અદ્વૈત સિદ્ધાંત અમુક દર્શન જે માને છે એનો નકાર કર્યો છે, અહીંયા નિગેટ કર્યું છે. કઈ રીતે? તો કે કયા બે દર્શન છે? તો કે એક ચારવાક, ચારવાક પણ બેમાં નથી માનતા, એકમાં જ માને છે. શેમાં માને છે? મેટર, મેટર એટલે પૂતગલ, જે દેખાય છે છે, એ સિવાય બીજી કઈ અસ્તિત્વ માનવાની જરૂર નથી, એક જ છે. શું? તો કે મેટર, પૂતગલ. ચારવાક માત્ર પૂતગલને સ્વીકારે છે. તો એવી રીતે અદ્વૈત માને છે, અદ્વૈત સિદ્ધાંત. અને વેદાંતમાં પણ એક એવો ભાગ છે જે અદ્વૈત વેદાંત છે, એ શું સ્વીકારે છે? માત્ર એક જ છે. શું છે? બ્રહ્મ, બ્રહ્મ સત્ય. અને જગતને શું કહે છે? જગત મિથ્યા. એટલે પાછું અહીંયા એ પોઈન્ટ આવ્યો કે જગત મિથ્યા નથી, જગત સત્ય છે. હા, રાઈટ, જગત સત્ય છે. એ વાત આખું પરમ ગોપાલે એટલું બ્યુટિફુલ અહીંયા, એટલે જે આપણે વાત કરીને આપણે હવે એમ થાય કે આપણે પહેલાં તો વાત કરી હતી ને કે બધાનો સ્વીકાર કર્યો છે પરમકૃપા ઉદેવે. હા, પેલું કયું વર્ડ હતું? ક્રિટિકલ અપ્રિસિએશન. હા, એ કટાક્ષ રૂપે હતો, તો એનું બરોબર મૂલ્યાંકન કરી અને એની પ્રશંસા કરી છે. તો અહીંયા તો નકાર્યું ને અદ્વૈતપણાને, અદ્વૈત સિદ્ધાંતને નકાર્યું. તો બહુ સરસ કીધું કે જડ એ માયા નથી, એ સત્ય છે, પણ તેમાં જે સુખની અપેક્ષા રાખવામાં આવે છે તે માયા છે, અથવા સુખ લેવાનો જે પ્રયત્ન થાય છે જગતમાંથી એ મિથ્યા છે, એ અપેક્ષાએ જગત મિથ્યા કીધું. એટલે જો આપણે એમ માનતા હોય કે જે વેદાંત કહે છે કે જગત મિથ્યા એટલે આ કંઈ છે જ નહીં, આ છે જ નહીં, મિથ્યા છે, હા એ મિથ્યા છે, બધું મિથ્યા છે, તો એ કઈ અપેક્ષાએ, આમાંથી હું સુખ લેવાની અપેક્ષા રાખતો હોઉં તો એ અપેક્ષાએ મિથ્યા છે. સુખ, શાંતિ અને સલામતી એકમાત્ર આત્મામાં સ્થિર થવાથી જ પ્રાપ્ત થશે, આત્મામાંથી જ મળશે. હવે એકમાત્ર આત્મામાંથી જ મળશે ને એ અપેક્ષા એ અદ્વૈત સિદ્ધાંત છે. કોનો સ્વીકાર અને કોનો અસ્વીકાર? જો એમ કહેતા હો કે માત્ર પૂદગલ છે તો ખોટું, જો એમ કહેતા હો કે માત્ર બ્રહ્મ છે, જગત જેવું કંઈ નથી, તો ખોટું. એ અપેક્ષાએ જે અદ્વૈત સિદ્ધાંત છે એને નકાર્યો છે. અને કઈ અપેક્ષાએ સ્વીકાર્યો છે? તો કે આત્મા સિવાય બીજું કોઈ ચીજ શરણરૂપ નથી, એકમાત્ર આત્મા જ શરણરૂપ છે, એકમાત્ર. આ અપેક્ષાએ અદ્વૈત સિદ્ધાંત. કેટલું સુપર્બ! આ જે આવા રહસ્ય જે ગુરુદેવ સમજાવે છે, આપણે તો કોઈ દિવસ વિચાર પણ ના આવે કે પરમગોપાલદેવે નકાર્યું પણ છે અદ્વૈત સિદ્ધાંતને અને સ્વીકાર્યું કઈ અપેક્ષાએ છે. તો કે બે ઓપ્શન છે જ નહીં, જડ સુખ માટે, શરણ માટે બે ઓપ્શન છે જ નહીં, બે પર્યાય છે જ નહીં, બે વિકલ્પ છે જ નહીં, એક જ વિકલ્પ છે. એ અપેક્ષાએ પરમગોપાલદેવ અદ્વૈતમાં માને છે. એટલે આ અદ્વૈત સિદ્ધાંતને નકાર્યો પણ છે અને સ્વીકાર્યો પણ છે. એકમાત્ર આત્મા શરણરૂપ છે, એકમાત્ર સુખ મને આત્મામાંથી જ મળશે, આ એક સિવાય બીજું કાંઈ નહીં, એટલે અદ્વૈત થયું. ક્લિયર? અને ચારવાક્ય રીતે ખોટા. એકમાત્ર પૂદગલ માને છે એ અપેક્ષાએ ખોટા. વેદાંત શું કહે છે? એકમાત્ર બ્રહ્મ જ છે, એ સિવાય બીજું કંઈ છે જ નહીં, એ અપેક્ષાએ એ ખોટું. આવી રીતે સુંદર રીતે ગુરુદેવે આપણાની સમજણ આપી. તો ચાલો આપણે એનું ગાન કરીએ. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ.